એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર કનૈયાલાલ મુનશીની વાર્તા શ્યામળ શાહનો વિવાહ. ઓડિયો પઠન કૃષ્ણા વ્યાસ. પ્રિય વાચક, જરા ધીમેથી ઉપરનું નામ વાંચી સાક્ષરતાની સીડીએ ચડી મહાકાવ્યની આશા રાખતો હો, કવિરત્ન નરસિંહના પુત્રનો ઇતિહાસ સાંભળવા તલસતો હો, ભક્તિનો સ્વાદ ચાખી ઈશ્વરનું નામ સાંભળવા તને ઉલ્લાસ થતો હોય, તો મારો લેખ વાંચવો બંધ કરી દે. મારે સાક્ષરમાં ગણાવું નથી, ગરીબ બિચારા શબ્દોનો સત્યાનાશ વાળવું નથી, કવિ થઈ રવિ ન પહોંચે એવા અંધારામાં જવું નથી, ભક્ત થઈ સ્વર્ગે જઈ 33 કોટી દેવતાઓને જોઈ અહોનિશ નમસ્કાર કરી તાટિયા તોડવા નથી. મારે તો એક સાદી વાત કહેવી છે. વાત ભલે સાદી હોય પણ શ્રેષ્ઠતામાં ઉતરે એમ નથી. શું નરસિંહ મહેતાના પુત્રે પુણ્ય કરેલા અને મારા શ્યામળશાએ ગુનેગારી? નહીં જ. આ તો પ્રજાસત્તાના દિવસો છે. ગરીબ ભિખારી ઉમરાવના સરખો છે. દારૂ પી લથડતા મજૂરોની વિચારશક્તિ પરથી ગ્લેડસ્ટન જેવાની લાયકાત નક્કી થાય છે તો શા સારું મારા શ્યામળશા નરસિંહ મહેતાના દીકરા સમાન નહીં? ગયા મહા મહિનામાં હું મુંબઈથી અમદાવાદ જતો હતો. શું કામ તે કહેવામાં સાર નથી. ગાડીમાં મારી સાથે એક મારો જૂનો મિત્ર બેઠો હતો. ક્યાંય સુધી તો અમે ટોલ ટપ્પા માર્યા, પાંચ આવ્યા, જૂની નવી સંભારી હસ્યા. મારો મિત્ર રૂહની દલાલી કરતો હતો એટલે લિબાસમાં કંઈ ઉતરે તેવો નહોતો. ધીમે ધીમે આ ગાડી સ્ટેશન પર આવવા લાગી એટલે મારા મિત્રમાં જાદુઈ ફેરફાર થવા માંડ્યો. બગલાની પાંખ જેવું પહોળી કોરનું અમદાવાદી ધોતિયું, કડકડતો કસવાળો અંગરખો, કસબી કોરનો દુપટ્ટો અને લાલ કસુંબી પાઘડી ધીમે ધીમે નીકળ્યા અને ગાંડાભાઈના શરીર પર ચડવા માંડ્યા. કેમ ગાંડાભાઈ, સાપ કાચળી ઉતારે તેમ તમે પણ? હા ભાઈ, આ ગામના શેઠ શ્યામળશાના લગ્ન છે, તેનો હું આતડ્યો એટલે કાંઈ છૂટકો છે? ચાલો તમે પણ. કોણ હું? અચંબાથી મેં પૂછ્યું. હું તો તમારા શેઠને ઓળખતોય નથી, તેમનું નામ જ આજે સાંભળ્યું. તેમાં વાંધો નહીં, શેઠે તો બધાને કહ્યું છે કે મિત્રમંડળ સહિત આવજો. ચાલો તો ખરા, જરા મોજ આવશે. અમદાવાદમાં એટલું બધું શું કામ છે? ના રે, કામ તો કંઈ નથી, પણ નકામા પારકે ઘેર. અરે પારકો શું ને પોતાનું શું ભલા માણસ, ક્યાં લાંબી વાત છે. આજે સાંજના ગોધા લગ્ન છે, લગ્ન જોઈને સવારે જજો. ગોધા લગ્ન શું હશે તેના વિચારમાં હું હતો એટલામાં સ્ટેશન આવ્યું અને ગાંડાભાઈને તેડવા માણસો આવ્યા. રણછોડભાઈ, ના મારા સમ, અમારે શેઠને ખોટું લાગશે, ગાંડાભાઈએ કહ્યું. આખરે મેં પણ હા કહી અને વગર નોતરે શ્યામળશાના લગ્નનો લાવો લેવા ઉતર્યો. પોટલા ઉતાર્યા અને અમે સ્ટેશનથી બહાર નીકળ્યા. આ ગાલી તમારે હારું હોકે, કહી તેડવા આવનાર માણસે એક નાનું ઉઘાડું ગાડું દેખાડ્યું. તેમાં 4 જણ તો બેઠેલા હતા, અમે 2 તેમજ ગાડીવાળોએ કયે ખૂણે બેસીશું એ મને વિચાર થયો. આખરે અમે 7 જણ ગમે તેમ સિંચાયા. ગાડીવાળાએ હાથમાં પરોણી લઈ બળદિયાનું પૂછડું આંબળી તારો પાળતો મરે ની શુભાશીષથી ગાડું હંકાર્યું. સંકળાઈને બેઠા એ તો ઠીક, પણ આવનાર રસ્તાની અવનવી ખૂબીઓ આવતા અમે એકમેકના ખોળામાં જઈ પડતા અને નાક પર સરી પડતી પાઘડીઓ મહામુશ્કેલીએ સીધી કરતા. આખરે મહેમાનોને ઉતારવાની વાડી આવી. અમારી ગાલી ઊભી રહી. અમને ત્યાં ઉતારી ગાડીવાળો ચાલ્યો ગયો અને અમને તેડવા આવનાર તો ક્યારનો એ અંતર ધ્યાન થઈ ગયો હતો એટલે 2 પોટલા હાથમાં લઈ ચારે બાજુએ આવકાર દેનારની વાટ જોતા કઈ દિશામાં જવું તેનું નિરાકરણ કરવાની શક્તિ વગર અમે ઊભા. અવારનવાર વાડીમાંથી કોઈક અબોટિયું પહેરી તો કોઈક પાઘડી પહેરી જતું આવતું, પણ કોઈ ઓળખીતું નીકળ્યું જ નહીં. ગાંડાભાઈ, આમ તપ ક્યાં સુધી કરવું છે? મારે તો હાથ રહી ગયા. ચાલો તો ખરા અંદર. હા ચાલો, કહી મને નોતરી આણી માનભંગ થયેલા ગાંડાભાઈ અને હું વાડીમાં બેઠા. વાડીમાં પેસતા નીચેના ખંડમાં એક હિંચકા પર 6-7 ગૃહસ્થો હાહા હિહી કરતા બેઠા હતા અને ગાયોનો ગાતા હતા. 4-5 જણ ભોય પર પથારી પાથરી બપોરની નિંદ્રાને માટે તૈયારી કરી રહ્યા હતા. ત્યાં અમે પોટલા મૂક્યા અને કોઈક નવરો ખૂણો ખોળવા માંડ્યો. બાજુની નાની ઓડીમાં 5 જણાનો સામાન પડ્યો હતો. ઉપરના માળ પર 20 ગૃહસ્થો કોઈક ગપ્પા મારતા તો કોઈક ઝોકા ખાતા પડ્યા હતા. વાડીમાં જાણે કિલ્લા ઉભરાતા હોય તેમ લાગતું. એક માણસ સૂએ એટલી પણ જગ્યા મળવી કઠણ લાગી. આખરે અમે પાછા નીચેની ઓરડીમાં આવ્યા. અમે આમ તેમ ફરતા પણ કોઈને પૂછવાની પરવા નહોતી. ગાંડાભાઈ, અહીંયા તો બધા જ મારા જેવા ભાડુતી લાગે છે. હા ભાઈ, ગાંડાભાઈ બિચારા શું બોલે. ત્યારે એક કામ કરીએ, આ ઓરડીમાં જ ધામા નાખીએ. બધા જ ભાડુતી છે એટલે કોઈ પૂછનાર નથી. કહી મેં એકની પથારી, બીજાની ટ્રંક અને ત્રીજાની જોઈણી ઉચકી એક ખૂણામાં નાખ્યા અને જગ્યા કરી. ચપોચપ બહાર બેઠેલા ગૃહસ્થો આવ્યા અને અમારી હિંમત જોઈ અમને વધારે હકદારધારી રસ્તો કરી આપ્યો. પછી મેં ને ગાંડાભાઈએ મસલત કરી અને પેટની પરોણાગત માટે પણ આ જ કાયદો લગાડવો શરૂ કર્યો. એક જણને પકડ્યો, થોડે દૂર રસોઈની તજવીજ હતી ત્યાં તેને લઈ જવા કહ્યું. સામે કૂવા પર નાહ્યા અને જમવા બેઠા. 25 જમે ગયેલાની જગ્યા પર ઉકળા ઉકળા સારા મજાનો ટાળો ભાત, શી વસ્તુ છે તે ન સમજાય એવી આછા પાણી જેવી દાળ, માથાના વાળ ઊભા થાય તેવું તીખું શાક અને ગંધાતા ઘીથી લપચતો લાડુ ખાઈ અમે પરવાર્યા. પછી ગાંડાભાઈ મને શેઠ પાસે લઈ ગયા. શામળશા જાડા, વૃદ્ધ, કાળા અને ગોળમટોળ ગૃહસ્થ હતા. પરસેવો અને પીઠીના મિશ્રણથી જાણે વાર્નિશ દીધું હોય એવા લાગતા. ઘરેણાના ઘાસડા ઠાલવી એમની ડોક, હાથ અને કાન શણગારવામાં આવ્યા હતા. તેમના મોં પર સુખ દેખાતું હતું, કારણ કે હાથમાં આરસી લઈ તે મૂછો તપાસતા હતા. હમણાં જ હજામ એમની મૂછોને કલપ લગાવી ગયો હતો. ઓહો, કોણ ગાંડો? આવની ભાઈ, તારી જ ખોટ હતી. નાજી, એમ તે હોય, હું તો ખરસતો. આ મારા મિત્ર રણછોડભાઈ. પધારો પધારો, સારા માણસો છે ક્યાં દુનિયામાં? આ વખતે તો પ્રભુની મહેર છે. ગઈ વખત હું પરણ્યો આ કિલ્લાની માને, ત્યારે તો 12 જણ પણ નહોતા. એ તો જીવ્યા કરતા જોયું ભલું. જેમ ડોક્ટર મરી ગયેલા દર્દીની વાત કરે તેવી બેદરકારીથી જૂની સ્ત્રીને સંભાળતા શેઠ બોલ્યા, ખરી વાત છે શેઠ સાહેબ, લગ્ન સાંજના છે? અરે આ સમરજ જોશીને કહીને થાક્યો, દર વખતે આમ ને આમ વાર તે કેટલી. સમરજ જોશી ઘરડા યુવક જેવા દૂર બેઠા બેઠા દક્ષિણા ગણતા હતા. તેમણે ઊંચું જોયું, શેઠ, એ તે કંઈ મારા હાથમાં છે? તો પણ હવે ફરી વખત જોઈ લઈશ, આ વખતે ભૂલ થઈ તે થઈ. કેમ રે સમરથ, આ 5મી વહુ તો આણીએ છીએ, હજુ કેટલી બાકી છે? હવે યજમાન રાજા, એમ બોલીએ નહીં, લલાટે લખ્યા લેખ તે કંઈ મિથ્યા થાય, જરા હસતા સમરથ જોશી બોલ્યા. એટલામાં બહાર સુરતથી મંગાવેલું બેન્ડ આવ્યું અને અમે કલાકને માટે રજા લીધી. ગાંડાભાઈ, શેઠને કેટલા થયા? 50 કે ઉપર એક બે, કાંઈ વધુ નથી. એમના બાપ 60 વર્ષે ઘોડે ચડ્યા હતા. હજુ શામળશાએ બાપની બરોબરી કરી નહોતી તો સવાઈ તો ક્યાંથી જ કરે. પણ હાલની સ્ત્રીને ન કરે નારાયણ, અને કંઈક થાય તો બાપ દાદાની આબરૂના રક્ષણાર્થે સવાઈ કર્યા વિના આ શેઠ રહે એમ લાગતું નહોતું. વહુની શી ઉંમર છે? મેં પૂછ્યું. હશે 5-6 વર્ષની. અહીંયાના દેસાઈની છોકરી છે. કુટુંબ ઘણું ખાનદાનને આગળ પડતું છે. એમ કહી હું ચૂપ રહ્યો. વાડીએ આવી અમે કપડાં બદલ્યા. હું પણ જરા દોપટ્ટો બોપટ્ટો અડાવી શેઠના માનમાં શણગારાયો અને પાછા અમે હવેલીએ ગયા. ત્યાં વરઘોડાની ધામધૂમ ચાલી રહી હતી. કંઈ નાટક કંપનીની હરાજીમાં ખરીદેલા કટાઈ ગયેલી જરીના પહેરવેશમાં શોભતા વાજાવાળાઓ ગમે તેમ બહાને વધારેમાં વધારે કાન ફોડે તેવો ઘોંઘાટ પેદા કરી પોતાની હોશિયારી દેખાડતા હતા. બીજી તરફ સ્વદેશી બેન્ડ હતું. 8-10 તાસાવાળા તાનમાં વગાડતા હતા. 2 હિજડા 3 શરણાઈના તીણા અવાજે ફાવે તે તાલમાં નાચતા હતા. લોકોની ઠઠ તે તરફ વધારે જોઈ મને લાગ્યું કે આપણો સ્વદેશ પ્રેમ હજુ ચુસ્ત છે, આપણું જ સંગીત આપણને ગમે છે. એટલામાં એક પાસે ઊભેલો ગૃહસ્થ બોલ્યો, શાબાશ, શેઠે ઠીક કર્યું. 40 ગાંવથી તો હિજડા બોલાવ્યા છે, શાબાશ. શેઠની હવેલી આગળ નાના સરખા ચોગાનમાં આવી સૂરપૂર્ણ હવામાં દરેક ઘર આગળથી નીકળતી બદબો મારતી ગંગા જમનાઓ આગળ પાડોશીના ઓટલા પર અમે બેઠા. શેઠ કંઈક ક્રિયા કરતા હોય એમ લાગ્યું, કારણ કે બ્રાહ્મણોના થોડી થોડી વારે હો હા હા ના અવાજો આવતા હતા. ધર્મ પ્રમાણે શેઠ લગ્ન કરવા લાયક થઈ ચૂક્યા એવી ખાતરી થાય તેટલા માટે પૈસા મળ્યા એટલે ક્રિયા પૂરી થઈ જણાય. થોડા ઘણા પુરુષો હતા તે બહાર નીકળ્યા અને વરરાજાના ઘોડાને બોલાવ્યો. ઘોડો મહા મહેનતે ખોળી કાઢ્યો હોય એમ લાગતું. સિકંદરના બ્લ્યુસેફેલેસ કે નેપોલિયનના જગ જાહેર ધોળા ઘોડાને લાયકાતમાં શરમાવે તેવો આ હતો. ડોન ક્વિઝોટના રોઝિનાનથી પણ એ ચડતો લાગ્યો. તેને આંખે એક હતી અને જીર્ણતાના લીધે લબડતા હોઠમાંથી સતત લાળ ટપકતી. તેની કાંધે સાજ અને પગે ઘૂઘરીઓ હતા. પણ આ પળે મરું કે બીજી પળે મરું એવો ઈરાદો તેની કાઠી અને તેના ઊભા રહેવાની ઢબ પરથી દેખાઈ આવતો. થોડી ઘણી માખીઓ પણ બિચારાને પજવતી, છતાં દ્રઢતાથી, શાંતિથી, સ્થિરતાથી શામળશા જેવાનો ભાર વહેવાના ગર્વમાં જણે એક પૂરી દેખાતી આંખ મીચીને તે ઊભો હતો. શેઠ આવ્યા, મોંમાં પાનનો ડૂચો, આંખમાં કાજળના બિલાડા, ભૂગોળની ભવ્યતાવાળું પણ જરીના જામા પાઘડીમાં જગમગતું શરીર, મોઢા પર ખૂંપ અને હાથમાં નાળિયેર. શું સૌંદર્ય, શી છટા! પરદેશીઓને કહીએ કે આવો અને જુઓ, છે તમારે ત્યાં આવા કલાનો આદર્શ? ગમે તેવા પણ અમે શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ. શેઠ ઓટલાની કોર પર ઊભા, ઘોડાને ઓટલાની કોર પાસે આણ્યો, પણ કા તો શેઠનું સ્વરૂપ જોઈ કંઈ કાળકા માતાના સ્મરણથી ઘોડો ચમક્યો હોય, કે કાં તો જાનવરના લગ્નની પવિત્ર ભાવનાની દ્રષ્ટિથી શેઠના કૃત્યને ઠપકો આપી સુધારાનો હિમાયતી થતો હોય, કે કાં તો સંન્યાસ અવસ્થામાં આવી રહ્યો હોય શેઠને પણ તેમ સૂચવતો હોય. ગમે તે કારણ હોય, પણ જ્યાં શેઠ ઓટલા પરથી પગ ઉચકે કે ઘોડો ફૂ કરે, ડોકી હલાવે કે કાંધ ખંખેરે, શેઠ તો બિચારા જ્યારે જ્યારે પરણવા જતા ત્યારે જ ફક્ત ઘોડે બેસવાનો મહાવરો રાખતા હોવાથી ઘોડાની આ દગલબાજીથી બીને તરત પગ પાછો ખેંચતા. શેઠે એકવાર, બે વાર, સાત વાર મહાન ભગીરથ પ્રયત્ન આ ઘોડાને પલાણવા કર્યા, પણ હતા ત્યાંના ત્યાં. આખરે બે જણે અશ્વરાજને મો આગળથી ઝાલ્યો, બે જણ પૂંછડીની તપાસ રાખવા પીઠ પાછળ ઊભા રહ્યા અને શેઠને કહ્યું, ચાલો શેઠ, હવે ફિકર નથી. લોકો બધા એકી ટશે જોઈ રહ્યા. અર્જુને મત્સ્ય વિંધ્યું ત્યારે પણ આટલી એકાગ્રતા દ્રુપદના રાજદરબારમાં નહીં દેખાઈ હોય. બેફિકર થવાના વચનોથી શેઠ હિંમતને બે હાથ પકડી, અરે હા, પણ બંને હાથમાં તો નાળિયેર હતું. શેઠે પગ ઉઠાવ્યો, હંમેશ કરતા વધારે, અને મૂક્યો અશ્વરાજની વૃદ્ધ પીઠે. પણ જાત ઘોડાની અને તેમાં પુરાણું, પછી પૂછવું શું? તરત ફરી ગયો, મોઢું શેઠ તરફ કર્યું, કાન ઊંચા કર્યા. શેઠ ગભરાયા, જીવ બ્રહ્માંડને લગુલગ જઈ પહોંચ્યો, પાછળ હટ્યા, હાથ જોડી જીવ બચાવવા નાળિયેર જતું કર્યું. પાછળ હટતા એકદમ પાઘડી ભીત માથડાઈ ખસી આગળ આવી પડી ગઈ. વરરાજા તાજ નષ્ટ થયા. લોકોમાં હાહાકાર કે પછી હહંકાર વ્યાપ્યો. શેઠે ઊંચું જોયું, દયાદ્રતાથી લોકો તરફ જોયું, તિરસ્કારથી ઘોડા તરફ જોયું, ગૌરવથી કીચડમાં પડેલી પાઘડી સામું જોયું, ઠપકામાં, મિજાજમાં આકાશ તરફ, ઈશ્વર સામું જોયું. કોણ જાણે શું દેખાયું, પણ એકદમ હોઠ ખેંચાયા અને આખી મેદનીમાં પહોંચે એવા સૂર તેમના ગળામાંથી નીકળ્યો, એ! લોકો બધા વિટાઈ વળ્યા. ઘણા ખરાએ મોઢે રૂમાલ કે ખેસ દીધો. મને લાગ્યું કે તે શરમમાં હોવું જોઈએ. શેઠ કેમ રડ્યા તે કંઈ સમજાયું નહીં. શેઠે રડતે રાગે કહ્યું કે કિલ્લાની બા સાંભળી. પણ મહા મહેનતે શેઠને ઠીક કર્યા ને ચાર મજબૂત સાજન્યાઓ ઉચકી અશ્વરાજ પર બેસાડ્યા. મને ઘોડાની દ્વેષ બુદ્ધિ થઈ હોય એમ લાગ્યું. તેની આંખો ઘડપણના પાખંડથી ભરેલી લાગી. શેઠને ઘરડે ખભે નીકળતા નીકળતા વળી એક તલવાર મૂકી. રખે ઘોડા પરથી પડી જાય કે મ્યાનમાંથી નીકળી તલવાર વાગે કે હાથમાંથી નાળિયેર સરી જાય, એવી અનેક ફિકરમાં વરરાજા કેમ એ કરીને બેઠા. આખરે બેન્ડના અવાજથી અને હિજડાના નૃત્યથી તાલબદ્ધ થઈ વરઘોડો નીકળ્યો. આખરે અમે વેવાઈના ઘેર આવ્યા. વેવાઈનું ઘર જરાક નીચાણમાં હતું એટલે જતા પહેલા ઢોળા ઉતરવાનો હતો. તાસાવાળા તાનમાં, હિજડાઓ ગાનમાં અને સાજનિયાઓ ગુલતાનમાં ઢોળાવ ઉતર્યા અને પાછા ફર્યા. ઉપર ઢોળાવ શરૂ થાય ત્યાં કોઈ પર્વત પર ફિરસ્તો ઊભો હોય તેમ શેઠ અને એમનો ઘોડો ઠમકીને ઊભા હતા. ઘોડો બળવો કરવાની તૈયારી કરતો હોય તેમ, જાણે તેના મનમાં તે કરવાનો સર્વાનુમતે ઠરાવ થયો હોય એમ, નિશ્ચલતાથી એક જ પગ ઢોળાવ પર મૂકી દુનિયાને દબાવતો, શેઠને ગભરાવતો ઊભો હતો. અરે ઘોડા, જમાનાની અસર તારા પર પણ! બે ચાર જણ દોડી ગયા અને ઘોડાને પકડી ખેંચવા માંડ્યો, પણ તે વળી એકનો બે ના થાય. શેઠે કહ્યું કે ઉતરી પડું, લોકો કહે વળી એમ તે ઉતરાય. બે ત્રણ જણે લગામ ઝાલી અને એકે પાછળથી બે ત્રણ સપાટા ઘોડાને અડાવી દીધા. ઘોડો હિંમત હાર્યો, બળવો કરવાનો ઈરાદો છોડ્યો. ત્યાગવૃત્તિથી માર ન સહન થવાથી તેણે ગતિ સ્વીકારી ડગલા લીધા એક, બે, ત્રણ. ઉપર શેઠ ગભરાયા, ઢોળાવના લીધે ઘોડાની ડોક પર નમ્યા, ઘોડાના આગલા પગ ધ્રુજ્યા, તેણે જોખમદારી છોડી તેના આગલા બે પગ મરડાયા, વળ્યા અને ગુરુત્વાકર્ષણને પ્રભાવે તે સર્યો. નીચે ઊભા હતા ત્યાં એ અને ડોકે વળગેલા શેઠ એમ ઝપાટાબંધ ઉતર્યા. આખરે નીચે અટક્યા. સ્વાર્થી સાજન્યાઓ જોઈ રહ્યા, મદદે દોડતા પહેલાં દ્રશ્ય ફરી નહીં જોવા મળે એવા વિચારે તેને હૃદયમાં ઉતાર્યું. આખરે શેઠને ઉચક્યા. હવે વેવાઈનું ઘર આવ્યું હતું એટલે પગે જ તે ત્યાં પહોંચ્યા. વરરાજા પોંખાયા, વેવણો રિસાયા અને આપણા પુરાણા શિરસ્તો મુજબ વરરાજા ચોરીમાં પધાર્યા. નાનું સરખું પાનેતરમાં વીંટળાયેલું ઢીમચું હોય તેવી કન્યાને તેના મામા ઉચકી લાવ્યા અને ચોરી સામે બેસાડી શ્લોક પર શ્લોક ભણાવા માંડ્યા. દૂર જ્યાં હું ઊભો હતો ત્યાં સમર્થ જોશી તપેલાને જોઈ ઘડી ગણતા હતા અને ગમે તે શ્લોકની લીટીઓ ભેગી કરી શેઠને સાવધાન કરતા હતા. મને જોશીની સ્થિતિ વિચિત્ર લાગી. તેની આંખમાં કંઈ જુદું જ તેજ હતું અને તેમની જીભ જરા લથડાતી. મને લાગ્યું કે જોશી બુવાએ વિજયાની આરાધના કરી હતી. દૂર એક લીલા પાણીનો ભરેલો હોય એવો લોટો જોઈ ખાતરી થઈ. પ્રસંગની મહત્તાના માનમાં અને મહાદેવને પ્રસન્ન કરવાના સ્તુત્ય હેતુથી જોશીજી ચકચૂર થયા હતા. મેં પાણીથી ભરેલા તપેલામાં જે તરફ જોશી એક નજરે જોઈ રહ્યા હતા તે તરફ જોયું. પાણી પર કંઈ નહોતું. જોશી જોતા હતા ખરા, પણ ઘડી માંડી જ નહોતી. ભાંગની ધૂનમાં કાલ્પનિક ઘડીઓ જ ગણતા. આખરે જોશીએ થાળી લીધી, વગાડી, વાજા વગાડ્યા, શામળશાહ સજોડ થયા, તેમની હોશ પૂરી પાડી. થોડી વારે જગ્યા થઈ એટલે હું ચોરી પાસે ગયો. કન્યા ઊંઘી ગઈ હતી અને તેની માં તેને ખોળામાં લઈ બેઠી હતી. સપ્તપદી, અમારા શાસ્ત્રના કહેવાતા અમરકોલ, જેની મહત્તા પર અમારા લગ્નની પવિત્રતાના બુરજો ચણાયા છે, તેનો વારો આવ્યો. મને ધાર્મિક લાગણીઓએ પુનિત કર્યો. 8 વર્ષે પરણ્યો હતો અને ઘરવાળી હજુએ તેની તે જ હતી એટલે તે વખતે મારી શી લાગણીઓ હતી તે મને યાદ નહોતી. મને આજે અનુભવ થયો. પાટલા નીચે હાથ મૂકી ટેકવી શેઠ ઉઠ્યા. કન્યા કેમે કરી જાગી જ નહીં. આખરે તેની માં ઉઠી, હાથમાં દીકરીને લીધી અને શેઠની સાથે ચોરીની આસપાસ ફરી. આખરે પવિત્ર સપ્તપદી પૂરી થઈ. લખવાનું હજી બહુ છે પણ સ્થળનો અભાવ છે. હું બહાર નીકળ્યો તો જાણે ભીલડીઓ નશામાં ગાળો ભાંડતી હોય તેમ. લુગડા કે અવાજ કે ચાળા કે શબ્દોની મર્યાદા અને છટા રાખ્યા વિના દરરોજ વેંત આઘો ઓઢી ડાઈ ઠકરાણી ગણાવા ધીમે ધીમે બોલતી સ્ત્રીઓ ગાઈ રહી હતી. બહુ જોવાની હવે મારામાં અભિલાષા રહી નહોતી. અમે વાડીએ ગયા અને રાતની ગાડીનો વખત થયો એટલે મેં ગાંડાભાઈની રજા લીધી. હવે તો હું જઈશ જ, પણ રણછોડભાઈ શેઠને મળીને જાઓ, નહીં તો તેમને ખોટું લાગશે, કાલે મને વળશે. ઠીક ભાઈ, હું પાછો વેવાઈને ત્યાં આવ્યો. શેઠની ભાળ પૂછી તો ખબર પડી કે માતાના ઓરડામાં વરકન્યા પૂજા કરે છે. લોકો જમણની ખટપટમાં હતા એટલે ઘર સૂનું લાગતું. હું દેખાડેલા ઓરડા તરફ ગયો અને ત્યાં જઈ જોયું અને ઊભો. ભીતને રંગી, માતા કરી, તેની પૂજા કરવા અને ભટ્ટનું તરભાણું ભરવા ચોખા અને ઘઉંના ઢગલા મારેલા હતા. સામે શેઠ અને નવા શેઠાણી અત્યારે જાગતા હતા, બેઠા હતા. ગોર કંઈક લેવા બહાર ગયા હોય એમ દેખાયું. હું અંદર પેસવા જતો હતો અને ઠમક્યો. મર્યાદાનો બાદ આવ્યો. શેઠ સંવનન કરતા હતા. ધીમે ધીમે 6 વર્ષની કોડીલી કન્યાનો ઘૂમટો તાણતા હતા. પેલી અંદરથી ખીખી કરી હસતી હતી. હું જોઈ રહ્યો. કોણ કહે છે કે આપણે ત્યાં સંવનન નથી? હું તો ચિત્રવત થઈ ઊભો, જોયા જ કર્યો. શેઠે ઘૂમટો કાઢ્યો અને તેની ઝીણી ઘરડી આંખે કટાક્ષ માર્યો. શેઠ ધીમે રહી શેઠાણીની હડપચી અડકવા ગયા. તેણે કહ્યું, ના હી, એમ જરા આઘી ખસી ગઈ. શેઠ જરા પાસે ગયા. શેઠાણીએ ધમકી દીધી, બાને બોલાવીશ. શેઠ હિંમત હાર્યા નહીં. હવે બેસની, કહી હાથ લંબાવ્યો. શેઠાણીને ગલી પછી ગઈ. શેઠાણીનો તીણો ઘાટો ગાજી ઉઠ્યો. ઓ બા બા, આ ડોસો મને મારે છે. શું કહું મેં? રણછોડે રણ છોડ્યું. હું મૂંગો મોએ નાઠો. જતા જતા બૈરાઓનો બેસી ગયેલો પણ દૂર સંભળાતો સ્વર આવ્યો. એ વર નહીં પરણે, નહીં પરણે. અમે જીત્યા રે જીત્યા.